એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણી પાસે એક ઘણી રસપ્રદ સામગ્રી છે, લગભગ સદી જૂની કહી શકાય.
હા, ભટ્ટ ભોગીલાલ મહાનંદનું નાટક શ્રવણ પિતૃભક્તિ નાટક, એની એક વિવેચના.
બરાબર, આ કોઈ સામાન્ય પુસ્તક સમીક્ષા જેવું નથી, પણ એક ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે, ખરું ને?
ચોક્કસ. એ નાટકની રચના, એના પાત્રો, એની ભાવનાત્મક અસર, એ બધા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અને આ વિવેચના મૂળ તો કોઈ સામયિકમાં છપાઈ હતી?
હા, આર્ય ધર્મપ્રકાશમાં, અને પછી લેખકે એને અલગથી પણ પ્રસિદ્ધ કરેલી. આનાથી આપણને એ સમયના સાહિત્યિક મૂલ્યાંકનના ધોરણોની પણ ખબર પડે છે.
એટલે એ કયા માપદંડો પર નાટકને તપાસે છે?
મુખ્યત્વે ત્રણ કસોટીઓ છે. એક તો વસ્તુ સંકલના, એટલે કે કથાનો પ્રવાહ, એનું બંધારણ કેવું છે.
ઠીક.
બીજું છે પાત્રભેદ, મતલબ પાત્રો કેટલા અલગ છે, કેટલા જીવંત લાગે છે.
અને ત્રીજું?
અને ત્રીજું છે રસ. નાટક કઈ ભાવનાઓ જગાડે છે અને એમાં એ કેટલું સફળ રહ્યું છે.
વસ્તુ, પાત્ર અને રસ. તો આજે આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે શ્રવણની આ જાણીતી કથા પર આધારિત નાટકને આ વિવેચક કઈ રીતે જુએ છે.
બરાબર, શ્રવણની વાર્તા તો લગભગ બધા જાણે જ છે, પણ એને નાટકમાં ઢાળતી વખતે લેખક ક્યાં સફળ થયા, ક્યાં કદાચ થોડા ઊણા ઉતર્યા, એ આ વિવેચના દ્વારા સમજવા મળશે.
ચાલો તો ઉથલાવીએ આ જૂની વિવેચનાના પાના, જોઈએ એમાંથી આજે શું જાણવા જેવું છે.
ચોક્કસ. વિવેચનાની શરૂઆત જ જુઓ, નાટકના આરંભથી થાય છે, સૂત્રધાર અને વિદૂષકનો પ્રવેશ.
હા, નાટકોમાં સામાન્ય હોય છે,
પણ અહીં વિદૂષકનું પાત્ર રસપ્રદ છે. વિવેચક નોંધે છે કે આ વિદૂષક ખાલી હસાવવા માટે નથી, એનામાં ગંભીર વૃત્તિઓ પણ છે.
અચ્છા.
હા, અને પોતાના કુટુંબ પ્રત્યે એને સ્નેહ પણ છે એવું દેખાય છે.
ઓહો, આ તો રસપ્રદ કહેવાય, કારણ કે નાટકનો મુખ્ય વિષય જ પિતૃભક્તિ છે, એટલે શરૂઆતમાં જ આવા પાત્રમાં કૌટુંબિક સ્નેહ બતાવવો એ તો થીમને અનુરૂપ લાગે.
હા, અને વિવેચક પણ આ વાતને વિષય માટે યોગ્ય ગણાવે છે, એની પ્રશંસા કરે છે. પણ પછી તરત જ એ બીજા પ્રસંગ પર આવે છે, જ્યાં એમને થોડી સમસ્યા દેખાય છે. જ્ઞાનવતી અને શાંતનુ ઋષિના પાત્રો.
હા, એમાં શું વાંધો છે?
અહીં શાંતનુ ઋષિનું જે નિરૂપણ છે એના પર વિવેચક સવાલ ઉઠાવે છે. એમના મતે શાંતનુ ઋષિનું વર્ણન એક જ્ઞાની સ્થિતપ્રજ્ઞ ઋષિ જેવું નથી.
તો કેવું છે?
કંઈક અંશે શઠબુદ્ધિવાળું લાગે છે, ચાલાક, કદાચ થોડું કપટી, જે ઋષિ પાસેથી અપેક્ષિત જ્ઞાન કે શાંતિના માર્ગથી સાવ વિપરીત છે.
ઓહ, એટલે શરૂઆતમાં જ પાત્ર નિરૂપણમાં થોડી એમ કહો કે વિસંગતતા. ઋષિને આવા બતાવવા પાછળ લેખકનો શું હેતુ હોઈ શકે? વિવેચક કઈ કહે છે?
વિવેચક સીધો કોઈ હેતુ નથી કહેતા, પણ આ મુદ્દો એમને એક મોટી સમસ્યા તરફ દોરી જાય છે, જેને એક કાળદોષ કહે છે.
કાળદોષ
એટલે શું? બરાબર.
હા, કાળદોષ એટલે સમયની દ્રષ્ટિએ જે અયોગ્ય હોય, બંધ બેસતું ન હોય એવું મિશ્રણ, વસ્તુઓ, વિચારો કે પછી પાત્રોનું વર્તન.
અચ્છા.
વિવેચકનું મુખ્ય અવલોકન એ છે કે શ્રવણ પોતે તો ચાલો ઋષિકાળનો લાગે, પણ એના સિવાયના મોટાભાગના પાત્રો,
જેમ કે આ શાંતનુ ઋષિ અથવા તો શ્રવણના માતા પિતા, એ લોકો પ્રાચીન ઋષિકાળના આચાર વિચાર કે જ્ઞાન ધરાવતા હોય એવું લાગતું નથી.
તો પછી કેવા લાગે છે?
વિવેચક લખે છે કે એ પાત્રો એમના પોતાના સમયના, એટલે કે લગભગ સદી પહેલાના, અજ્ઞાન, વહેમી અને અમુક અંશે અનીતિમાન લોકો જેવા લાગે છે.
અરે.
અને ખાસ કરીને શ્રવણના માતા પિતાનું ચિત્રણ તો વિવેચકે બહુ આકરું ગણાયું છે. એમને લખ્યું છે કે એમને બુદ્ધિથી લગભગ અપંગ અને પશુ જેવી બાલ્યાવસ્થામાં હોય તેવા દર્શાવ્યા છે.
બાપરે, આ તો બહુ ગંભીર ટીકા કહેવાય. જો માતા પિતા આવા ચિત્ર્યા હોય તો પછી શ્રવણની પિતૃભક્તિનું શું, એના પર શું અસર પડે?
બરાબર, એ જ મુદ્દો. વિવેચક એ જ સવાલ ઉઠાવે છે. એ કહે છે કે આવા માતા પિતાની સેવા કરવી એ આજ્ઞાપાલન કઈ રીતે કહેવાય? એ તો જાણે કોઈ લાચાર બાળકની સંભાળ રાખવા જેવું થયું.
સાચી વાત.
જો માતા પિતાને પણ ઋષિકાળને અનુરૂપ થોડા સમજદાર, જ્ઞાની, ધર્મપરાયણ બતાવ્યા હોત તો એમની આજ્ઞાનું પાલન કરવામાં શ્રવણનો જે સંઘર્ષ છે, એની જે ભક્તિ છે, તે વધારે પ્રભાવશાળી અને સ્વાભાવિક લાગત.
પણ અહીં તો સાવ લાચાર બતાવી દીધા.
હા, એટલા લાચાર બતાવ્યા છે કે શ્રવણની ભક્તિ જાણે અતિશયોક્તિ ભરેલી લાગે, અસંભવિત લાગે. આનાથી નાટકનો જે મુખ્ય બોધ છે પિતૃભક્તિનો, એ નબળો પડે છે.
સમજાયું. એટલે લેખકનો ઈરાદો કદાચ શ્રવણને વધુ મહાન બતાવવાનો હશે, પણ વિવેચકના મતે એનાથી ઉલટી અસર થઈ. વાર્તાની વિશ્વસનીયતા ઘટી અને ભાવ પણ નબળો પડ્યો. આ કાળદોષવાળી વાત ખરેખર મહત્વની છે. બીજે ક્યાંય પણ દેખાય છે આ?
હા, વિવેચક શ્રવણના બીજા ધર્મો તરફ પણ ધ્યાન દોરે છે, જેમ કે એની પત્ની પ્રત્યેના ધર્મની જાણે અવગણના થઈ હોય એવું લાગે.
અચ્છા.
અને આ સમસ્યા વધારે જટિલ બને છે, કારણ કે નાટકમાં બાળલગ્નનો એક ઉલ્લેખ આવે છે જે અપ્રસ્તુત છે. વિવેચક સ્પષ્ટ કહે છે કે ભાઈ, ઋષિકાળમાં બાળલગ્ન પ્રચલિત નહોતા.
ઓહ.
એટલે નાટકમાં એનો સમાવેશ કરવો એ ઐતિહાસિક રીતે ખોટું છે, કાળદોષ છે. પણ સાથે સાથે એ ધર્મ વિરોધી અને અસંભવિત પરિસ્થિતિ પણ ઊભી કરે છે.
એટલે કે એક તરફ શ્રવણ પોતે ઋષિકાળનો આદર્શ પુત્ર છે, પણ એની આસપાસના પાત્રો અને અમુક પરિસ્થિતિઓ, જેમ કે એના માતા પિતા કે પછી આ બાળલગ્નની વાત, એ સમય સાથે મેળ જ નથી ખાતા.
બરાબર.
તો આનાથી પેલો નાટકીય રસ, એના પર શું અસર થાય?
વિવેચકનું માનવું છે કે આ અસંગતતાને કારણે રસને હાનિ પહોંચે છે, કારણ કે જોનાર કે વાંચનાર સતત આ વિરોધાભાસ અનુભવે. એક સૂત્રતા નથી રહેતી, સ્વાભાવિકતા મરી જાય છે.
આટલી બધી ટીકાઓ છે, કાળદોષ છે, માતા પિતાનું ચિત્રણ બરાબર નથી, બાળલગ્નનો મુદ્દો છે, તો પછી વિવેચકને નાટકમાં કંઈ સારું પણ લાગ્યું છે કે પછી સાવ નકામું ગણાવ્યું છે?
ના ના, એવું બિલકુલ નથી. વિવેચક ખૂબ સંતુલિત છે. આ બધી ખામીઓ બતાવ્યા પછી એ પાત્રભેદના મુદ્દા પર આવે છે અને અહીં એ નાટકની ભરપૂર પ્રશંસા કરે છે.
અચ્છા, શું કહે છે?
એ કહે છે કે એમના સમયના બીજા ઘણા ગુજરાતી નાટકોમાં પાત્રો જાણે નિર્જીવ પૂતળા જેવા હતા, બધા એક સરખા બોલે, પણ આ નાટકમાં એવું નથી.
એટલે આ નાટકના પાત્રો જીવંત લાગે છે એમ?
હા, એકદમ. વિવેચક સ્પષ્ટ લખે છે કે દરેક પાત્રના સંવાદો, એના સ્વભાવ, એની પરિસ્થિતિ, એની ભૂમિકાને બરાબર અનુરૂપ છે. શ્રવણ જે રીતે બોલે, એના માતા પિતા જે રીતે બોલે, પેલો શાંતનુ ઋષિ જે રીતે બોલે, એ બધામાં ફરક છે. આનાથી પાત્રો અલગ તરી આવે છે, વાસ્તવિક લાગે છે. ભલે પેલો ઐતિહાસિક સંદર્ભનો ગોટાળો હોય, પણ પાત્રો પોતે જીવંત છે. આ પાત્રભેદની સ્પષ્ટતાને વિવેચક લેખકની મોટી શક્તિ ગણે છે.
આ તો બહુ મહત્વનું ગુણ કહેવાય. મતલબ કે લેખકમાં પાત્રોને અલગ વ્યક્તિત્વ આપવાની આવડત તો છે, ભલે કથાના ઐતિહાસિક પાસામાં થોડી ગડબડ થઈ ગઈ હોય.
બરાબર. અને વિવેચક આશા પણ વ્યક્ત કરે છે.
શું આશા?
એ આશા રાખે છે કે લેખક ભવિષ્યમાં જ્યારે લખે ત્યારે આ પાત્રભેદની શક્તિ તો જાળવી જ રાખે, પણ સાથે સાથે આ કાળદોષ જેવી ખામીઓ દૂર કરે, તો એમની કૃતિઓ વધારે ઉત્તમ બની શકે.
સમજી શકાય એવું છે. ચલો હવે કથાના પ્રવાહની વાત કરીએ. વસ્તુ સંકલન અને અંત વિશે વિવેચકનું શું કહેવું છે?
વસ્તુ સંકલન એટલે કે પ્લોટ, એના વિશે વિવેચક કહે છે કે વાર્તાનો વિકાસ થોડો ધીમો છે.
ધીમો?
પૂરી પ્રસંગો કે આડ વાતો નાખી નથી દીધી, એ સારી વાત છે.
ઠીક.
પણ અંત ભાગમાં પેલો શ્રવણના મૃત્યુનો પ્રસંગ છે ને, જ્યારે દશરથ રાજા સાથે સંવાદ કરે છે.
હા, એ તો બહુ કરુણ અને મહત્વનો ભાગ છે.
છે, પણ વિવેચકને એ સંવાદ જે રીતે લખાયો છે એના પર થોડો વાંધો છે, ખાસ કરીને એ વણજારા રાગમાં ગવાતો ભાગ.
કેમ, શું વાંધો છે?
એ કહે છે કે મૃત્યુ પામતી વ્યક્તિ જે રીતે વર્તે એનાથી આ થોડું વિપરીત લાગે છે, થોડું કૃત્રિમ, વધુ પડતું નાટકીય, જે વાર્તાના અંતને અસરકારક બનાવવામાં કદાચ થોડું નડે છે, કાર્યસિદ્ધિમાં બાધારૂપ બને છે, એવું એમનું કહેવું છે.
જોકે એના પર બહુ ભાર નથી આપતા એમ લાગે છે.
ના, મુખ્ય ભાર તો પેલા કાળદોષ અને માતા પિતાના ચિત્રણ પર જ છે. આ તો એક નાની ટિપ્પણી જેવું છે.
અને નાટકની ભાષા, એના વિશે શું મંતવ્ય છે? ઋષિકાળને અનુરૂપ છે, પ્રભાવશાળી છે?
ભાષા વિશે થોડો મિશ્ર પ્રતિભાવ છે. વિવેચક સ્વીકારે છે કે ભાષા શુદ્ધ છે, પ્રૌઢ છે, એટલે કે ગંભીર અને સાહિત્યિક સ્તરની છે.
એ તો સારી વાત કહેવાય.
હા, પણ એમાં બે નબળાઈઓ પણ જુએ છે. એક તો ક્યારેક ક્યારેક ચરોતરી બોલીનો પ્રભાવ દેખાય છે.
ઓ, ઋષિકાળના પાત્રોમાં ચરોતરી બોલી?
હા, એટલે એ પણ એક રીતે જુઓ તો કાળદોષ જેવું જ થયું ને, અને પાત્રોના નિરૂપણ સાથે બંધ નથી બેસતો.
બરાબર. અને બીજી નબળાઈ?
બીજી નબળાઈ એ છે કે લગભગ બધા જ પાત્રો, ભલે એમનો સ્વભાવ અલગ હોય, ઉંમર અલગ હોય, સ્થાન અલગ હોય, બધા લગભગ એક સરખી જ પ્રૌઢ ભારેખમ ભાષા બોલે છે.
એટલે એ પાત્રભેદની વાત સાથે મેળ નથી ખાતું.
બરાબર. એ પાત્રભેદની વિરુદ્ધ જાય છે, અને ક્યારેક વાક્યરચના પણ થોડી દીર્ઘસૂત્રી લાગે છે, એટલે કે બિનજરૂરી લાંબા ગૂંચવણભર્યા વાક્યો, જે નાટકની ગતિને ધીમી પાડે અને સમજવામાં કદાચ થોડી મુશ્કેલી ઊભી કરે.
છતાં પણ આટલી ટીકાઓ પછી એકંદરે ભાષા અને રસ વિશે શું નિર્ણય આપે છે? સારું ગણે છે કે નહીં?
હા, આ નબળાઈઓ હોવા છતાં વિવેચક એકંદરે નાટકની ભાષા અને રસને સારા ગણે છે. એ સ્પષ્ટ કહે છે કે લેખક ભોગીલાલ મહાનંદે આ નાટક દ્વારા સફળતા તો મેળવી જ છે.
એટલે નિષ્ફળ નથી ગણાવતા?
બિલકુલ નહીં. એ કહે છે કે નાટકમાં હાસ્યરસ છે, શાંતરસ છે અને કરુણારસ પણ છે, અને એ સારા પ્રમાણમાં નિરૂપાયા છે. ખાસ કરીને છેલ્લો કરુણાત્મક ભાગ, પેલો શ્રવણના મૃત્યુનો, એ પ્રભાવશાળી છે.
ભલે પેલી સંવાદની થોડી ટીકા કરી હોય.
હા, ટીકા સાથે એ એમ પણ ઉમેરે છે કે એમાં હજુ સુધારાનો અવકાશ હતો, એને વધુ ઉત્તમ બનાવી શકાયો હોત, પણ જે છે એ સારું છે.
અને નાટકનો મુખ્ય સંદેશ પિતૃભક્તિ, એના વિશે વિવેચકનું શું વલણ છે? માતા પિતાના ચિત્રણને ટીકા પછે
એ બહુ રસપ્રદ છે. ભલે એમણે માતા પિતાના ચિત્રણની આકરી ટીકા કરી, પણ નાટકના મૂળ સંદેશને, પિતૃભક્તિના બોધને એ ખૂબ મહત્વ આપે છે, એને સ્વીકારે છે.
અચ્છા.
અને એ બોધને ઉજાગર કરવા માટે એ નાટકમાંથી જ બે સુંદર સવૈયા ટાંકે છે. ઇન્દ્રવિજય છંદમાં છે, જે માતાના ઉપકાર અને એની સેવા ન કરનાર પુત્રની નિરર્થકતા પર ભાર મૂકે છે.
વાહ, કયા સવૈયા છે? શું આપણે એ સાંભળી શકીએ? એનાથી નાટકની ભાષા અને ભાવનો થોડો વધુ ખ્યાલ આવે.
ચોક્કસ. વિવેચકે ટાંકેલા એ બે સવૈયા આ પ્રમાણે છે. માત તણા ઉપકાર બરાબર, અન્ય નહીં ઉપકાર જયણે. માત તણી મમતાની બરાબર, અન્ય તણી મમતા કોણ લેખે. માત તણા ઉપકારની કિંમત રાજતણી રીધથી અધકી છે. માત તણી મમતા તણી કિંમતથી અવધિ 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 છે.
ખૂબ સુંદર. માતાના ઉપકાર અને મમતાની તોલે કંઈ ના આવે, રાજ્યની સંપત્તિ પણ નહીં.
બરાબર. અને બીજો સવૈયો છે, પૂતન સેવત માતપિતા પદ, પૂત કપૂતે તેજન મધર્યો કા. પૂતનો પ્રેમ ને માતપિતા પદ, પૂત કપૂત જીવ્યો જન્મી કા. પૂતનો માતપિતા ન ભજ્યો, તવ પૂતન પથ્થર પેટ પડ્યો કા. પૂતન સેવત માતપિતા તવ, ફોગટ ભાર વહ્યો જનની કા.
વાહ, આ તો સીધો સવાલ પૂછે છે. જો પુત્ર માતા પિતાની સેવા ન કરે, પ્રેમ ન રાખે, તો એવો કપૂત શા માટે જન્મ્યો? પથ્થર જેવો છે, માતાએ ફોગટનો ભાર વેઠ્યો. આ ખરેખર નાટકના મૂળ સંદેશને ખૂબ તાકાતથી રજૂ કરે છે.
બિલકુલ. અને વિવેચક આ સવૈયા ટાંકીને એ પણ બતાવે છે કે નાટકમાં ભાષા અને ભાવ વ્યક્ત કરવાની ક્ષમતા તો છે જ, ભલે પેલી કેટલીક ખામીઓ રહી ગઈ હોય.
આજે આપણને શું શીખવી જાય છે?
મને લાગે છે કે બે ત્રણ મહત્વની વાતો છે. પહેલું તો એ કે કોઈપણ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરવું હોય, ખાસ કરીને નાટકનું, તો ખાલી વાર્તા સારી છે કે નહીં એટલું જોવાથી ન ચાલે.
હા, એના ઘણા પાસા જોવા પડે.
બરાબર. કથાનું બંધારણ કેવું છે, પાત્રો કેટલા જીવંત અને અલગ છે, કયો રસ જન્માવે છે, ભાષા કેવી છે, અને ખાસ તો જો ઐતિહાસિક કે પૌરાણિક કથા હોય તો એના સંદર્ભ પ્રત્યે કેટલી વફાદારી છે, આ બધું જોવું પડે.
જેમાં વિવેચનામાં કર્યું છે, શ્રવણ પિતૃભક્તિ નાટકમાં પાત્રભેદ સારો છે, બોધ સ્પષ્ટ છે, પણ કાળદોષ અને અમુક પાત્રોનું ચિત્રણ એની નબળાઈઓ છે.
બરાબર. એટલે કે એક સારી કૃતિમાં પણ ગુણ અને દોષ બંને હોઈ શકે, અને સારો વિવેચક બંનેને નિષ્પક્ષ રીતે જુએ.
સાચી વાત. બીજો મુદ્દો શું છે?
બીજો મુદ્દો બહુ રસપ્રદ છે અને આજે પણ એટલો જ લાગુ પડે છે. જ્યારે કોઈ જાણીતી કથા, પૌરાણિક હોય કે ઐતિહાસિક, એને નવું રૂપ આપવામાં આવે,
જેમ કે નાટક, ફિલ્મ, નવલકથા,
હા, ત્યારે લેખક સામે એક મોટો પડકાર હોય છે. એણે મૂળ કથાના આત્માને, એના સંદેશને જાળવવાનો છે, પણ સાથે સાથે એને આજના જમાનાના લોકો માટે રસપ્રદ અને વિશ્વાસપાત્ર પણ બનાવવાની છે. એના માટે થોડી છૂટછાટ લેવી પડે, સર્જનાત્મક સ્વતંત્રતા.
પણ એ સ્વતંત્રતા કેટલી લેવી? ક્યાંક એવું ન બને કે મૂળ વાત જ બદલાઈ જાય, કે પછી ઐતિહાસિક તથ્યો સાથે રમત થઈ જાય. આ વિવેચના એ જ સંઘર્ષ નથી બતાવતી.
બરાબર એ જ. આ વિવેચના એ જ પ્રશ્ન ઊભો કરે છે. ભોગીલાલ મહાનંદે શ્રવણની ભક્તિને વધુ પ્રભાવશાળી બનાવવા પાત્રો અને પરિસ્થિતિમાં ફેરફાર કર્યા હશે, પણ વિવેચકના મતે એ ફેરફાર ઐતિહાસિક સુસંગતતા અને સ્વાભાવિકતાના ભોગે થયા,
જેનાથી કાળદોષ થયો અને રસને નુકસાન થયું.
હા, એટલે સર્જનાત્મક સ્વતંત્રતા અને ઐતિહાસિક કે પૌરાણિક વફાદારી વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું એ લેખક માટે હંમેશા એક કસોટી રહે છે. આ નાટક અને એની વિવેચના એ કસોટીનું સરસ ઉદાહરણ છે.
અને આખી ચર્ચા પરથી સાંભળનારાઓ માટે પણ એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે ને, જ્યારે આપણે આપણી જૂની કથાઓ પૌરાણિક હોય કે ધાર્મિક એને આજના સંદર્ભમાં જોઈએ, સમજીએ કે ફરીથી રજૂ કરીએ, ત્યારે આપણે શું કરવું જોઈએ? એના મૂળ મૂલ્યો જેમ કે પિતૃભક્તિ, સત્ય, ધર્મ એને જાળવવા જોઈએ, કે પછી આધુનિક સંવેદનશીલતા, આપણો તર્ક, આપણું ઐતિહાસિક જ્ઞાન એની સાથેનો મેળ બેસાડવો જોઈએ? પાત્રોને આજના જેવા બનાવી દેવા જોઈએ જેથી લોકો એમની સાથે જોડાઈ શકે, કે પછી એમને એમના મૂળ સમયના સંદર્ભમાં જ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભલે આપણને થોડું અજુકતું લાગે?
આ ખરેખર બહુ મહત્વનો અને મનન કરવા જેવો પ્રશ્ન છે, કારણ કે આ કથાઓ તો આપણા સાંસ્કૃતિક વારસાનો ભાગ છે અને દરેક પેઢી એને પોતાની રીતે સમજે છે, પોતાની રીતે રજૂ કરે છે.
હા,
ભટ્ટ ભોગીલાલ મહાનંદે એમના સમયમાં પ્રયાસ કર્યો, આ વિવેચકે એમના સમયના ધોરણો મુજબ એના પર ટિપ્પણી કરી, અને આજે આપણે આ બંનેને આજના પરિપ્રેક્ષ્યમાં જોઈ રહ્યા છીએ. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે,
અને આ વિવેચના આપણને એ પ્રક્રિયાના એક રસપ્રદ પડાવની ઝાંખી કરાવે છે.
બરાબર,
ખૂબ સરસ. તો શ્રવણની જાણીતી કથા પર આધારિત એક નાટકની આ જૂની પણ ઊંડાણપૂર્વકની વિવેચના આપણને ખાલી એ નાટકના ગુણદોષ વિશે જ નહીં, પણ સાહિત્યનું મૂલ્યાંકન કઈ રીતે થાય અને આપણી જૂની કથાઓને નવા રૂપરંગ આપતી વખતે કેવા પડકારો આવે એના વિશે પણ ઘણું વિચારતા કરી ગઈ.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.